તારીખ 29/5/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 32.
કારણ કે ખરેખર તો શાસ્ત્રના ભણતર ઉપાય છે જે જ્ઞાન ને વિશે પોતે જ શંકિત છે એવા જ્ઞાન ના આધારે એને આત્મવિકાસ કેવી રીતે થાય? એવી રીતે આત્મવિકાસ સંભવતો નથી. સંદેહ ઉપજવાના અનેક ઠેકાણા છે. આત્મવાંચન કરે પણ એમાં સંદેહ ઉપજવાના અનેક ઠેકાણા છે. એનું શું છે? વિચારે એટલો તો ઘણા તો કરતા નથી. એમને વાંચે રાખે ન સમજાય, શંકા થાય તો એ વાત કઈ પણ વિચાર્યા. બીજું આગળ ને આગળ આગળ ને આગળ આગળ ને આગળ વાંચે રાખે પણ અંદર શંકા રહી ગયો એનું શું? સંદેહ રહી ગયો એનું શું? એના માટે તો એને વિચાર થતા પણ કર્યો હતો નથી. બહુ ભાગ જીવો તો એવા હોય, મોટા મોટા વિદ્વાન થઈ જાય, નામી વિદ્વાનો હોય પણ એને પોતાને શંકા પડતી હોય એનું સમાધાન મેળવવા જતા એમ લાગે કે હું આવું કરતો પૂછું છું તો મને હજી સુધી આ સમજાવવું નથી એમ ખ્યાલ આવી શકે. તો એને પોતાની માતા પૂરતી એને દેખાય તો એમને શંકામાં શંકામાં એ રહી જાય છે. અને એ કાંઈ એનું જ્ઞાન શાસ્ત્રના નિમિત્તે સંપાદિત કર્યું હોય છે એ શંકા સ્વરૂપનું જ્ઞાન શંકિત અવસ્થા વાળું હોવાથી એની સંદિગ્ધ અવસ્થા કહે છે શાસ્ત્રમાં. સંદિગ્ધ અવસ્થા અનિર્ણય, એ શંકાને લઈને એની તત્વનો અનિર્ણય વર્તે છે. નિશંક નિર્ણય થઈ શકતો નથી અને તેથી એને એ જ્ઞાન જે સંપાદિત જ્ઞાન છે એના આધારે કોઈ આત્મવિકાસ થઈ શકતો નથી કોઈ પણ પ્રકારનો. જ્ઞાન પ્રાપ્તિના ઉપાય રૂપે જે ગ્રંથોને વાંચન શ્રવણ થાય છે ત્યાં અનેક જગ્યાએ સંદેહ ઉપજે છે અને શંકાની માનસિક ભૂમિકામાં પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ કરવું જોઈએ તો થતું નથી. મુખ્ય તો પરિસ્થિતિ આ થાય છે કે એક તો શંકિત અવસ્થાની અંદર એને નિર્ણય થતો નથી, બીજું શંકિત અવસ્થામાં શંકિત માણસ હોય છે ત્યાં કેટલું પ્રયોજનભૂત કેટલું અપ્રયોજનભૂત મારા પ્રયોજનને કેટલું લાગે વળગે છે એ વાત ત્યાં આવી છે અને મારા પ્રયોજનને નથી લાગતું હોય તો એ વાત કેટલી છે. એની જે વહેંચણી થવી જોઈએ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયની જે વહેંચણી થવી જોઈએ એ શંકિત માણસની પરિસ્થિતિમાં એ પ્રક્રિયા પણ થતી નથી. એટલે એનું પોતાના પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જતું નથી, જે જવું જોઈએ તે જતું નથી અથવા અપ્રયોજનભૂત વિષય ઉપર વજન વધારે રહી જાય છે. જે એને કામનો વિષય નથી એના ઉપર એનું વજન જાય છે ત્યાં એને રસ આવે છે એ જગ્યાએ વધારે રોકાય છે. રસથી એને ખબર રહેતી નથી અને પૂર્વ સંસ્કારવશ અમુક વિષય એવો આવે છે કે જે એને રૂચે છે. જેમ કે કોઈને એવો ઉકાર છે પૂર્વ સંસ્કાર વર્ષ કે એને કર્ણાનુયોગનો વિષય આવે ત્યારે એને ઘણો રસ પડે અને એની અંદર ખૂબ વાંચે ઘણો ઉપયોગ થશે ઘણું કર્ણાનુયોગનું જ્ઞાન સંપાદિત કરે તો એવું થાય છે ત્યાં શું છે, ત્યાં એને અપ્રયોજન વિષય ઉપર એનું લક્ષ વધારે જાય છે અને એને ત્યાં વ્યર્થ રોકાઈ જવાનું થાય છે. મને એવી સંદિગ્ધ અવસ્થાને લીધે ત્રીજી ત્રીજી તકલીફ આપે. આ શંકાની કેટલી કેટલી તકલીફ છે કે એવી સંદિગ્ધ અવસ્થાને લીધે સ્વપ્ની અથવા સત્પુરુષની ઓળખાણ થઈ શકતી નથી, સ્વપ્નનો નિર્ણય થતો નથી. શંકા પડી શકે છે, સંદિગ્ધ અવસ્થા છે. અંતરમાં જે અપ્રગટ સત છે એની ઓળખાણ થતી નથી, એનો નિર્ણય કરી શકતો નથી. અને બહારમાં સત્પુરુષની ઓળખાણ થઈ શકતી નથી. એને કોઈ સત્પુરુષ સપના જાણવા વાળા મળ્યા છે, સપના જ્ઞાતા પુરુષ છે, ઓળખાણ થતી નથી. કેમ કે અંદરમાં સંદિગ્ધ અવસ્થા પડી છે. એવી ખામી છે, એવી એક ક્ષતિ છે કે જેને ઓળખાણ થવા માટેનું જે જ્ઞાનની પરિસ્થિતિ હોવી જોઈએ એ પરિસ્થિતિના પ્રકારમાં એનો પ્રવેશ થતો નથી, એ પરિસ્થિતિમાં એનો પ્રવેશ નથી થતો. એવી પરિસ્થિતિમાં એ રહે છે અને તેથી તે ઉર્ધ્વ ભૂમિકાને પ્રાપ્ત થઈ શકતો નથી, તેથી એનો જે વિકાસ થવો જોઈએ થઈ શકતો નથી. એટલે જ્ઞાન માર્ગે જ્ઞાન ક્રિયાએ ગ્રંથોનું અને શાસ્ત્રોનું અવલોકન કરનારે સંદિગ્ધ અને અસંદિગ્ધ અવસ્થા વિશે ઉપર એને પોતાને પોતાનો ખ્યાલ હોવો જોઈએ. ઉઘાડવાળાને આ વિશે સ્પર્શે છે તે બહુ માસ્ટરથી આપી દીધી પહેલા કે માર્ગ પ્રાપ્તિની અત્યંત ગાઢ ભાવના, અત્યંત ભાવના ગાઢ લગની જો આ વસ્તુ તારી પાસે હશે તો તું આજે સંદિગ્ધ અવસ્થા વાળો જે પ્રકાર છે, પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની મોસમીનો પ્રકાર છે, અથવા તારા સત સ્વરૂપને ઓળખવા અને નિર્ણય કરવાનો જે પ્રકાર છે અને જે સત્પુરુષના બહારમાં ઓળખાણ કરવાની જે ક્ષમતા આવવી જોઈએ એ બધા વિષયની અંદર તમને કાંઈ તકલીફ નહીં. એ વિષયમાં બીજી કોઈ ખાસ મહેનત નહીં કરવી પડે, એક્સ્ટ્રા પ્રવૃત્તિ કોઈ નહીં કરવી પડે. એ જો તારી ભાવના અને લગ્ની યથાર્થ છે તો આ બધી જગ્યાએ તું સીધે સીધો આર પાર ઉતરી દોષમાં આવ્યા વિના ભૂલાવવામાં પડ્યા. અને નહીતર કાં તો પ્રયોજનભૂત વિષય તારા લક્ષમાં નહીં આવે, કાં તો અપ્રયોજનભૂત વિષય પકડાઈ જશે, અને કાં તો અસત્પુરુષને સત્પુરુષ માની અને સત્પુરુષને અસત્પુરુષ માની અને તારા સ્વરૂપનો નિર્ણય કરવાનું કોઈ ઠેકાણું રહેશે. આ એક બહુ મહત્વનો વિષય એ રીતે આવેલો છે. શાસ્ત્રમાં નિરૂપણ કરેલા અનેક ભેદ પ્રભેદ અને નવી ઈચ્છાઓ સમજવાનો પ્રયાસ કરતા વિકલ્પો વધવાનું કારણ પણ બને છે. ખરેખર તો પોતે આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે અને નિર્વિકલ્પ એવા પોતાના સ્વરૂપની વિશે નિર્વિકલ્પ ભાવે રહી જવાનું છે. કાર્ય તો આટલું છે, વસ્તુ આવી છે અને કાર્ય એને અનુસરીને આટલું જ કાર્ય છે. આખા એની સાધના છે, નિર્વિકલ્પ વસ્તુની નિર્વિકલ્પ ભાવે સાધના છે. હવે એ જ્ઞાન ક્રિયા એને જ્ઞાન માર્ગ એવો છે કે જેમાં એ દિશાથી વિરુદ્ધ જવાની શરૂઆત થાય છે, ત્યાંથી શરૂઆત થાય છે, વિકલ્પ વધવાનું બને છે. કેમ કે સમજણની અંદર સમજણ કરવા દેશો ત્યારે અનેક પ્રકારે અનેક વાતો આવે ઊભી થાય. સમુદ્ર જેવો વિષય છે શાસ્ત્ર, ગ્રંથો તો સમુદ્ર જેવો વિષય છે, તો એમાં અનેક ભેદ પ્રભેદથી વાતો આવે, અનેક નય નિક્ષેપથી વાતો આવે, ત્યારે એ સમજવાનો પ્રયત્ન કરવામાં નિર્વિકલ્પ તત્વની દિશા તરફ નિર્વિકલ્પ ભાવ કેળવવાની પરિસ્થિતિ સર્જાવાની બદલે એથી વિરુદ્ધ દિશાની વિકલ્પ વાળી સ્થિતિ વધી જાય એવી સંભાવના પણ અહીંયા ઉભી છે. અને એ ઘણા વિકલ્પોમાં રોકાવાનું કારણ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે નિર્વિકલ્પ થવાને બદલે શાસ્ત્રો વાંચી વાંચીને અથવા સાંભળી સાંભળીને ખૂબ એ સંબંધીના વિકલ્પો ચાલ્યા કરે, થોડી ભૂલ એવી કરી દેશે કે આપણને કઈ વેપારના વિકલ્પો નથી આવતા, કઈ કારખાના દુકાનના અથવા કુટુંબ પરિવારના નથી આવતા, આપણને તો તત્વનો વિચાર આવે છે એમ પાછું છેતરાઈ જાય છે. તો તત્વનો વિચાર કરું છું ને, તો આત્માનો વિચાર કરું છું. અને અનેક ભેદ પ્રભેદ છે, અનેક નહીં છે કે એમાં નિર્વિકલ્પ સ્વરૂપ પ્રત્યે નિર્વિકલ્પ થવાનો કોઈ વલણ અને એ પ્રકાર ઉભો થયો છે કે કઈ વિકલ્પ વધવાનું બની ગયું. એટલા વિકલ્પ વધી જાય, એટલા વિકલ્પ વધી જાય કે એમાંથી છેડે કલ્પનાએ, વિકલ્પમાંથી વિકલ્પના કલ્પના થાય અને કલ્પનામાંથી એનું પરિણામ દુઃખ સિવાય બીજું કાંઈ નથી. દુઃખ જેમ કલ્પિત ભાવે છે, દુઃખ એ કોઈ વસ્તુના સ્વરૂપને અનુસરીને થતો વાસ્તવિક ભાવ નથી. જ્યારે વસ્તુના સ્વરૂપમાં કલ્પના થાય છે ત્યારે દુઃખ ઉપજે છે. એમ જ્યારે દુઃખ ઉપજે છે એ કલ્પનાનું ફળ છે, એમ અહીંયા પણ વિકલ્પ વધતા જો કલ્પનામાં આવ્યો તો એનું ફળ પાછું દુઃખ છે. દુઃખનું કારણ કલ્પના છે અને કલ્પનાનું ફળ દુઃખ છે. આ પરિસ્થિતિમાં પાછું આવી જાય શાસ્ત્ર વાંચીને. એવા પણ જેવું બને છે કે શાસ્ત્ર વાંચીને જ્ઞાનનો વિકાસ થવાને બદલે એ એટલો ગૂંચવાઈ જાય અને ભેદ પ્રભેદ અને વિવિક્ષાઓમાં એટલો બધો ગૂંચવાઈ જાય, એટલો બધો ગૂંચવાઈ જાય કે એ ગૂંચમાંથી કેવી રીતે બહાર નીકળવું એને સમજાય છે. અને ઉલટાનું જ્ઞાન વિકાસ પામવાને બદલે એનું જ્ઞાન મંડાઈ જાય છે. આવા પણ અનેક દૃષ્ટાંતો બને છે. એટલે વિકલ્પો વધારવાના નથી, ઉલટાના જ્ઞાન માર્ગે આગળ વધીને વિકલ્પો શાંત કરવાના છે અને નિર્વિકલ્પ થવાનું છે. એ વસ્તુ એને ભૂલાઈ જવી જોઈએ અને એની જાગૃતિ એને બરાબર સતતપણે રહેવી જોઈએ. સમુદ્ર જેવા વિશાળ શાસ્ત્ર જ્ઞાનના તરંગો ઉપર તરવાની બદલે તે તરંગોમાં ડૂબી જવાની સ્થિતિ થાય છે. ટૂંકમાં લીધી છે કે સમુદ્રમાં પણ જેને તરતા આવડે છે એ ગમે એવા મોજામાં ઉપર ને ઉપર કરે છે, અને જેને તરતા નથી આવડતું એ આડાઅવળા મોજા એવા ઊભા થાય છે, ઊંચાનો ડૂબી જાય છે એ તરંગોમાં. અને શાસ્ત્ર પણ એવું છે કે શાસ્ત્રના સમુદ્રમાં એ તરંગોથી તરવાને બદલે જે એ તરંગોમાં ડૂબી જાય એવું ન બને એ પણ એક લક્ષમાં લેવા જેવી, ધ્યાનમાં લેવા જેવી વાત છે. પ્રાય તો પોતાને પ્રયોજનભૂત વિષય કેટલો અને અપ્રયોજનભૂત વિષય કેટલો તેની વહેંચણી કરવાની ક્ષમતા ન હોવાની લીધે ક્ષયોક્ષમના પ્રકાર અનુસાર ચારણ યુગમાંથી જેમાં ક્ષયોક્ષમ વધુ ચાલે તેમાં પ્રવીણપણું પ્રાપ્ત કરવા પ્રયત્નવંત થતું જોઈ રહ્યો છે. આ જ્ઞાન માર્ગે આપણું થાય છે. નિશાળની અંદર પણ શું થાય છે, વિદ્યાર્થી ભણે છે ત્યારે એની સામે છ સાત આઠ વિષય હોય છે, એમાં જે વિષયમાં એનો ક્ષયોક્ષમ કામ કરે એ જ વાંચીને એનો જ અભ્યાસ કરે, જે વિષયમાં એનો ક્ષયોક્ષમ કામ ન કરે એ વિષયની આત્મા જ ન લે. અને આત્મા લે તો એને એને રૂચે નહીં, એને એટલે મૂકી દે. કેમ કે કોઈને ગણિત વધારે ફાવે છે અને સંસ્કૃત ઓછું ફાવે છે, તો ચોપડીઓ તો બે એને લીધી હોય છે, ખરીદ સાથે વિષયની ચોપડીઓ તો ખરીદવી પડે, પણ એ ગણિત જ ભીના કરે, ગણિતનું જ વાંચ્યા કરે. સંસ્કૃતની ચોપડી માટે જલ્દી મૂકી દે, એમાં બહુ એનો ઉપયોગ કામ કરે ને એમાં બહુ રૂચે ને નહીં છોડી દે. તો એનો ક્ષોક્ષમનો પ્રકાર એવો છે. એમ અહીંયા શાસ્ત્ર વાંચવામાં પણ જે જીવને પોતાના પ્રયોજન ઉપરનું તીક્ષણ લક્ષ્ય નથી, એ પ્રયોજનભૂત વિષય ઉપર રોકાવાને બદલે, એમાં સ્થિર થવાને બદલે, એને જુદો પાડવાને બદલે અપ્રયોજનભૂત વિષય અને પ્રયોજનભૂત વિષય બંનેને વાંચી જાય અને એમાંથી જે એના સૂક્ષ્મમાં રૂચે એ વિષયની અંદર એ વધારે વાંચન કરે, પછી એને કરણાનું યોગ ફાવે તો કરણાનું યોગના શાસ્ત્રો વધારે વાંચે, કથાનો યોગમાં રૂચે એ કથાનું યોગના શાસ્ત્રો વધારે વાંચે. એવી રીતે એટલે એમાં પ્રયોજનભૂત વિષયની તારવણી ન થાય અને પોતાના ક્ષોક્ષમ અનુસાર અંતમાંથી કોઈને કોઈ અનુયોગને મુક્ત કરીને તે અનુયોગનો ક્ષોક્ષમમાં પ્રવીણપણું એટલે કુશળતા એનું જ્ઞાન મને ઘણું છે એમ એને લાગે છે. એ વિષયનું જ્ઞાન મને બહુ સારું છે અને એ વિષયમાં વધારે કુશળતા વધારે પ્રવીણપણું પ્રાપ્ત કરવા માટે એનો એ વિષયનો જ પ્રયત્ન એ ચાલુ રાખે છે. વિદ્યાર્થીનું દૃષ્ટાંત મેં એવી રીતે કીધો છે કે જેમ નિશાળામાં વિદ્યાર્થી ક્ષયોક્ષમના પ્રકારને અનુસરીને વિષયની પસંદગી કરે છે, કોઈ ગણિત, કોઈ વિજ્ઞાન, કોઈ ભાષાનો ગમે તે ભાષા વધારે ફાવે તો એ વિષય લે છે, પછી લાઈન પણ એ જ પકડે છે. જેને ગણિત ફાવે છે એ ગણિતની લાઈનમાં જાય છે, ભાષા ફાવે છે ભાષાની લાઈનમાં જાય છે, વિજ્ઞાન ફાવે છે વિજ્ઞાનની લાઈન પકડે છે. એમ અહીંયા એમ ન ચાલે, જ્ઞાનની ક્રિયાની આ મોક્ષ માર્ગમાં જ્ઞાન ક્રિયા લીધી છે એમાં એવું ન ચાલે કે મને આ વધારે સમજાય છે માટે હું એ શાસ્ત્ર વધારે વાંચું. એ તો એને પોતાના સૌષણ અનુસાર ઉત્પન્ન થયેલી રૂચિને પોષણ આપવું છે, એમાં ખરેખર એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ વાત નથી. તેમ આ પ્રકારની જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિ વડે પરમાર્થની છૂટી જવાય છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે એ વાત જ છૂટી જવાય છે. કોઈ સારા વક્તા થઈ જાય છે વાંચી વાંચીને, કોઈ લેખક થઈ જાય છે, કોઈ અમુક શાસ્ત્ર જ વાંચે છે એના જ જ્ઞાતા વધારે થાય છે, એમ અનેક પ્રકારે મૂળ વિષય પરમાર્થ છૂટે એટલે કાંઈક ને કાંઈક બીજું હાથમાં આવી જાય. બરાબર કરતા સોગાની જીવની પરિસ્થિતિમાં ચાલે છે. હું એમ કહું કે ભાઈ ફલાણા તો કે શાસ્ત્ર વાંચે એટલે ગણિતથી નક્કી કરી નાખે કે ભાઈ આ કેટલા હું કે 97 મૂળ છે તો 9 7 16 16 આમ 14 માર્ગના ફલાણું આમ 2 3 એમ કરીને એવું બધું ગોઠવી નાખે એટલે એનો ક્ષોક્ષમ ગોઠવવાના જ કામમાં લાગે. પછી ગમે તે વિષય ચાલે તો એની અંદર એને એ બધી ગોઠવણી શરૂ થઈ જાય કે આમાં આમાં આંકડાની પદ્ધતિથી કેવી રીતે ગોઠવાય છે, ફલાણું કેવી રીતે ગોઠવાય છે. કોઈ એમ મને ભાઈ આપણે શાસ્ત્ર વાંચીએ તો વિષયની અંદર દ્રષ્ટાંતો એ વિષયના ખૂબ શોધવા જોઈએ અને દ્રષ્ટાંતો તો વિષયને સ્પષ્ટ કરવા જોઈએ. સ્પષ્ટીકરણ માટે દ્રષ્ટાંતો આપણને ખૂબ આપણી પાસે હોવા જોઈએ, તો એ દ્રષ્ટાંતોને શોધવા જ પડી જાય. એમ કાંઈક ને કાંઈક પરમાર્થ હાથમાં ન આવે, મૂળ માર્ગ હાથમાં ન આવે, મૂળ તત્વ ન પકડાય ત્યારે અનેક રીતે કોઈ ગણિત, કોઈ હાસ્ય, કોઈ મનોરંજન, કોઈ કાંઈ કોઈ કાંઈ કોઈ કાંઈ, કોઈ ભાષા શૈલી, કોઈ શબ્દ ભંડોળ, કોઈ વાક્ય રચના, ક્યાં કોનું ક્યાં કેવી રીતે લક્ષમાં એવું ફસાઈ જાય એકની બીજું હાથમાં એને પકડાઈ જાય પછી એના ઉપર જ એની ગાડી ચાલે. એટલે એ પ્રકારની જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિ વડે પરમાર્થ ચૂકી જવાય છે, અર્થાત એવું એનું જે જ્ઞાન છે તે જ્ઞાન તેને હિતરૂપ થતું નથી પરંતુ અહિતરૂપ થાય છે. એમાં અહીંયા થયું શું કે એ જ્ઞાન એને હિતરૂપ થવાને બદલે ઉલટાનું અહિતરૂપ થાય છે, નુકસાન કરે છે. લાભ થવાનો તો એક બાજુ રહ્યો, વેપાર કરવા ગયો નફો કરવાનો તો એક બાજુ રહી ગયું પણ નુકસાન કરીને આવ્યો, એ મૂડી હતી એ પણ ઓછી કરી, એના જેવી વાત થાય. એટલે ઉલટાનું એને આગળ વધવું જોઈએ એના બદલે એ પાછળ જાય છે, આ પરિસ્થિતિ થાય છે. એટલે એ જ્ઞાન માર્ગે આગળ વધવા વાળાને લક્ષમાં લેવા જેવું વિષય છે કે વિકલ્પ વધે અને ત્યાં પરમાર્થનો વિષય છોડીને અપરમાર્થભૂત વિષયની અંદર વિકાસ થાય એવી પ્રવૃત્તિ થતી નથી ને એને લક્ષમાં લેવા જોઈએ. ઘણા વિકલ્પોમાં રોકાવાનું તો ખૂબ વિકલ્પો થયા કરે અને એનો આત્મા એ વિકલ્પોમાં જ રોકાઈ જાય, વિકલ્પોમાંથી બહાર ન નીકળી શકે. ખરેખર તો એને વિકલ્પ મટી જવા જોઈએ, એને નિર્વિકલ્પ થવું જોઈએ. શાસ્ત્ર જ્ઞાન ની ફલશ્રુતિ શું થવી જોઈએ? એ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં આવે એ એના શાસ્ત્ર જ્ઞાનનો નિચોડ અને ફળ થવું જોઈએ, પરિણામ આપવું જોઈએ. એના બદલે ઘણા વિકલ્પો ચાલ્યા કરે, ઘણા વિકલ્પો ચાલ્યા કરે શાસ્ત્ર માટે હોય એ વિષયનું કારણ, અને ત્યાં એનો સમય પસાર થાય ત્યારે એને એમ કહેવાય કે વિકલ્પમાં રોકાઈ ગયો છે. એટલે ભેદ પ્રભેદનો વિષય જ્યાં ચાલે ત્યારે ભેદ પ્રભેદ ઉપરથી અભેદ ઉપર કેમ જવાય છે? ભેદ પ્રભેદ ઉપરથી અભેદ ઉપર કેમ જવાય એ લક્ષાતે એને ભેદ પ્રભેદ સમજાવવા જોઈએ. એના બદલે ભેદ પ્રભેદમાં અનેક જેટલા ભેદ પ્રભેદ વધારે સમજાય એટલું એનું લક્ષ્ય રહે, વધારે ભેદો સમજવામાં લક્ષ્ય રહે, તો એ બધા ભેદો સમજવા માટેના જે વિકલ્પો ઉત્પન્ન થશે એ વિકલ્પની એક મોટી ઘટના ઉભી થઈ જશે અને એનું નિર્વિકલ્પ થવા પ્રત્યેનું લક્ષ્ય જ છૂટી જશે, એટલે આખો માર્ગ બદલાઈ જશે. વસ્તુ અભેદ છે, વાસ્તવિક પણ એ વસ્તુ અભેદ છે. એના બદલે ભેદ પ્રભેદમાં એવી રીતે ગયો કે એની કલ્પના થવા લાગી અને વસ્તુ કલ્પિત એના જ્ઞાનમાં આવી, એ કલ્પનાનું પરિણામ આવશે દુઃખ. આ એનું નિયમ છે, કલ્પનાનું પરિણામ આવશે દુઃખ, કલ્પનાના પરિણામમાં ક્યારે સુખ ના આવી શકે. કેમ કે દુઃખનું કારણ કલ્પના છે અને કલ્પનાનું ફળ દુઃખ છે. આ નિયમ બધવા છે. એટલે ત્યાં હિતના બદલે અહિત થાય છે એમ લીધે છે. એ જેમ મોટો વેપાર કરે એમાં નફો થાય તો પણ મોટો અને નુકસાન થાય તો પણ મોટો, નાના વેપારમાં નફો પણ નાનો અને નુકસાન પણ નાનું. શાકભાજીની દુકાન માંડી હોય અને 200-400 રૂપિયાનું શાક ખરીદ્યું હોય તો એમાં નફો 200-400 થાય, એમાં કંઈ 40,000 કે 1,00,000 રૂપિયાનો નફો ન થાય 200-400. એનામાં નુકસાન થાય તો એ 200-400 થાય, એમાં 50,000 નુકસાન થાય ને 200-400 થાય. એમ જ્ઞાન માર્ગ છે, માર્ગ ઘણો ઊંચા સ્તરનો માર્ગ છે, બીજા બધા કરતા ઊંચા સ્તરનો માર્ગ છે જ્ઞાન માર્ગ છે. પણ એની અંદર નફો જો સાચો રસ્તો મળી જાય તો નફો બહુ મોટો છે અને રસ્તો ચૂકે તો નુકસાન બહુ મોટું છે, બે સંભાવના. કેમ કે બહુ મોટો જથ્થાબંધી વેપાર છે અને સ્કેલ બહુ મોટો છે જ્ઞાનનો, એ રીતે એની જે ગંભીરતા છે જ્ઞાન માર્ગની એ સમજીને એને પ્રવેશ થવો જોઈએ. વળી શાસ્ત્રનું ભણતર, ધારણા વગેરે આવડતને, ભણતર ધારણા વગેરે આવડતને સાચા જ્ઞાનની પ્રાપ્તિ માનીને પોતાને જ્ઞાન પ્રગટ થયું છે અથવા પોતાને જ્ઞાન વર્તે છે તેવા ભંગમાં જેને અતિ પરિણામી પણ કહેવાય તેવા દોષમાં અભિમાનપૂર્વક જીવ વર્તે છે. શાસ્ત્ર વાંચ્યું, શાસ્ત્ર ભણે ત્યારે મને પહેલા એવી ધારણાને આવડતી નહોતી, શાસ્ત્ર વાંચ્યા પહેલા એવી ધારણા નહોતી, એવી આવડત નહોતી, એવું જ્ઞાન નહોતું. એટલે એ ધારણા અને ભણતરનું જ્ઞાન પ્રાપ્તિ સાચા જ્ઞાનની પ્રાપ્તિ માને છે અને પોતાને જ્ઞાન પ્રગટ થયું છે એવું એને એક ખ્યાલ થાય છે. મને જ્ઞાન છે, શાસ્ત્રની ધારણા એ જ્ઞાન નથી. જ્ઞાન તો તેને કહીએ કે જે દોષને મટાડે એનું નામ જ્ઞાન છે. હવે અહીંયા દોષને મટાડે નાસ્તિક છે, ગુણને પ્રગટ કરે, આત્મિક ગુણને પ્રગટ કરે એનું નામ જ્ઞાન છે. તો અહીંયા શાસ્ત્ર જ્ઞાનની ધારણા થઈ, આવડત થઈ, પણ ગુણ પ્રગટ્યા નહીં અને દોષ હતા તે ગયા નહીં, તો એને ખરેખર જ્ઞાન પ્રાપ્તિ નથી થઈ. પણ એને એ ધારણાને લઈને એવો એક ખ્યાલ થઈ જાય છે કે મને પણ જ્ઞાન છે, મને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, મને પણ સમજણ છે, હું પણ સમજું છું, મને પણ જ્ઞાન છે. આ પ્રકારે ઉભો થાય છે અને તે એક એવો ભ્રમ છે કે જેમાં ગુણ પ્રજ્ઞા વિના અને અતિ પરિણામી પણ નામનો દોષ કહેવાય છે, એ દોષમાં આવી ગયો. કેમ કે ગુણ પ્રજ્ઞા વિના એને જ્ઞાન પ્રાપ્તિ થઈ એમ માન્યું. જો ગુણ પ્રગટે તો એને પરિણામી પણ કહેવાય, ગુણ પરિણામ એના, અને ગુણ પરિણામ વિના એમ માન્યું તો એને અતિ પરિણામી પણ કર્યું, એનો અતિસાર નામનો દોષ થઈ ગયો, ઉલ્લંઘન કરી ગયો એ વાત. અતિ પરિણામી પણ અથવા ગુણ પ્રજ્ઞા નહીં હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિ નામનો ગુણ માન્યો, આત્મિક ગુણ પ્રજ્ઞા વિના એને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એવો ગુણ માન્યો, એટલે ગુણ નહીં હોવા છતાં ગુણ માન્યો એને અતિ પરિણામી પણ કહેવામાં આવે છે. એવું અતિ પરિણામી પણ કહેવાય તેવા દોષમાં શબ્દ તો લીધો છે, અતિ પરિણામી પણ હું બધી પ્રયોગ કર્યો છે આ સમય, પણ એનો ખુલાસો બહુ નથી કરી થઈ શકતો. નહીં એવા શબ્દો જે આવે જે અપરિચિત શબ્દો હોય તો ગ્રંથ રચનામાં એનો વિસ્તાર થવો આવશ્યક છે, થવો જોઈએ, અને તો એ વિશે વધારે સ્પષ્ટ થાય. અનેક જગ્યાએ એ જાતની ક્ષતિ આમાં રહે છે.